તારીખ 1/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 357 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
ત્યાં અંશ ઉપરથી અંશને પકડી લે છે. અરે એટલો વિકલ્પ નથી કરતો, ઘણું મોઢું જોવું તો ખબર પડે કે ચોર છે કે સાવકાર છે. તેમાં મોઢું જોવાની જરૂર નથી. વગર રજાએ તાળું તોડીને ઘરમાં ગયો એ બતાવે છે કે ચોર જ છે. ભલે ગમે એવું સારું મોઢું હોય, એનું સારું હોય તો ચોર ન હોય એવું થોડું છે. ચોર જ છે, મોઢું જોવાની જરૂર નથી. એમાં અનંત ગુણોને જોવાની જરૂર નથી. જ્ઞાન સ્વભાવ જ્યાં પકડાણો એક અંશથી આખો હાથમાં પકડાણો. એ માણસના નાક કાન જોવાની કઈ જરૂર નથી. એવું આ માણસ હૈયાતી પકડાણી. પેલા શું પકડાણું? ફિકલ બિકલ તમે ચારો મારો જોયો નથી. હૈયાતી પકડાણી કે છે, વાત બીજી થઈ ગઈ. અને ચારે બાજુ ખૂંદી વ્યા નથી તો એની વાત બીજી થઈ ગઈ. ભલે પછી તો ચોર ચોરી શું છે એટલું જોવાનું. હૈયાતી નો અનુભવ થવો એ પરિણામ ઉપર કેટલું વજન લાવે છે એ દ્રષ્ટાંતથી સમજાયું છે. આ દ્રષ્ટાંતથી સમજાય. માણસ સૂતો એને શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તો ફાલ પડે કે ન પડે. ભલે માણસ ઊંઘતો હોય પણ શ્વાસની ધમણ તો ચાલુ જ હોય. એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ જોઈ રહી અને એમ કે કાંઈ હંતું ચલતું નથી. આમાં મથીનો વહેમ પડે ને ત્યાં પરિણામ ઉપર કેટલી અસર આવે. હા, હયાતી ને બિન હયાતી શું ચીજ છે? એટલે થોડી વાર જોયા જ કરે પછી તો ભલામીને જુએ. એમાં કઈ લાગતું તો નથી, એમાં જરા ખલે જોઈ લે કઈક છે છે કઈક. હયાતી નો સ્વીકાર કેવી જબરદસ્ત વાત છે. એ સમ્યક દર્શન નો આ કાર્ય છે. આત્માની હૈયાતીને સ્વીકારવી એટલું જ કામ છે. અને એ દૃષ્ટિમાં પર્યાય દ્રષ્ટિનો નાશ છે. પર્યાય દ્રષ્ટિના નાશમાં અનંત દોષોનો નાશ છે. પર્યાય દ્રષ્ટિથી જ અનંત દોષની ઉત્પત્તિ છે. પર્યાય દ્રષ્ટિ ગઈ એના મર્યાદિત દોષ થઈ જાય છે. અનંત દોષ એને નથી રહેતા. અનંતાનુબંધી તો ગઈ, એવી બહુ મોટી વાત છે, ગંભીર વાત છે. હવે આગળ લઈએ. અજ્ઞાનથી અને સ્વ સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. એ અજ્ઞાનને કારણે છે. આત્માને સમજનારાને એ ભ્રાંતિ કે ભય થવાનો પ્રસંગ નથી. કેમ કે તો શાશ્વત છે. જેને લોકો મૃત્યુ કહે છે એ તો આત્મા એક સ્થાન છોડીને બીજા સ્થાનને ગ્રહણ કરે છે. આત્માનું કઈ મૃત્યુ થતું નથી. પણ ભ્રાંતિ થાય ત્યારે દુઃખ થયા વિના અંધારામાં દોરડું પીડ્યું હોય અને સર્પની ભ્રાંતિ થાય તો રાડ નાખી જાય. ઘરમાં ક્યાંથી આવી ગયો? પણ એ દોરડું સાપ બનીને કોઈ દી કરડવાનું નથી. કરડે ન દોડું દોડું થઈ ખબર પડે એટલે ભય લાવ્યો પણ આવે નહી, ભય કરવો હોય તો પણ થાય નહી, કા તું દોડે છે. એમ આત્માનું શાશ્વતપણું જેને જણાય એને મૃત્યુનો ભય લાવ્યો લાવવો હોય તો આવે નહી. ઠીક છે, એવી સરસ વાત છે. ભય કરવો હોય તો થાય નહી, કેમ કે હું મારા આત્મામાં છું. ગમે ત્યાં આવતો મારા આત્મામાં છું, દેવલોકમાં આવતો મારા આત્મામાં છું, મનુષ્ય લોકમાં આવતો મારા આત્મામાં છું, સિદ્ધાલયમાં આવતો પણ મારા આત્મામાં છું, અને જગતના કોઈ પણ ક્ષેત્રમાં હોઉં તો પણ હું મારા સ્વક્ષેત્રમાં છું ને છોડીને ક્યાંય બીજાના ક્ષેત્રમાં છું જ નહીં ને. પછી શું તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી, એ ભ્રાંતિનો નાશ કરી, શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ, કેવી વાત કરે છે. નિજ સ્વરૂપમાં જાગૃત થઈને નિજ સ્વરૂપ, નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપ, કેવું સ્વરૂપ, અનુભવથી પ્રમાણ થયું એવું જે સ્વરૂપ, તે જ સ્વરૂપ. નહીતર તો સ્વરૂપનો વિચાર કરીને સ્વરૂપની વાત ઘણાય કરે છે આત્મા, વેદાંતે કરે છે. વેદાંતનો જે સાંખ્ય મત છે એ સમ્યક દર્શનનો આભાસ છે. ભગવાને જે સમ્યક દર્શનના વિષયભૂત આત્માની વાત કરી એ વિષયનો જેને આભાસ થયો એમાંથી વેદાંતમાં સાંખ્ય મતની ઉત્પત્તિ થઈ ગઈ. એટલો જ આત્મા માને છે, સમ્યક દર્શનનો વિષય છે એટલો જ આત્મા માને છે. અને જ્ઞાનમાં એના ભેદોનો, ક્ષેત્રોનો કે પર્યાયનો કોઈ સ્વીકાર નથી સાંખ્ય મતમાં. થઈ જાય સાંભળવામાં સમજ ફેર થાય એમાંથી કલ્પના થઈ જાય. એ કલ્પના ન થાય એટલા માટે અહીંયા નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપ લીધું છે. કેવું લીધું છે? નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપ છે કે જ્યારે ભ્રાંતિનો નાશ થાય છે ત્યારે સ્વરૂપ સ્વાનુભવ ગોચર થાય છે. અને સ્વાનુભવમાં જેવો આત્મા અનુભવ જ્ઞાન ગોચર થાય છે એ કેવો થાય છે એ બતાવતા ગુરુદેવે એકવાર, અનેક વાર જોકે આ વાત ન કરતા હતા પણ આ રીતે વાત કરતા હતા, જેવો કેવળ જ્ઞાનમાં આત્મા તીર્થંકર જીનેન્દ્ર પરમાત્માએ જાણ્યો એવો અનુભવમાં આવ્યો. કેવો? કેવળ જ્ઞાનમાં જાણ્યો એવો અનુભવમાં આવ્યો, કાંઈ ફેર નહીં, રંચ માત્ર ફેર નહીં. એવો આત્મા અનુભવ પ્રમાણ સ્વરૂપ છે, તેમાં પરમ જાગ્રત થઈને અથવા અત્યંત જાગ્રત થઈને જ્ઞાની સદાય નિર્ભય છે. જેને આત્મજ્ઞાન થયું તે સદાય નિર્ભય છે, અથવા તો જ્ઞાનીના શબ્દકોશમાં ભય નામનો શબ્દ કેન્સલ થઈ ગયો, છેકો મારી દીધા, મારી ડિક્શનરીમાં ભય જેવી કોઈ વાત નથી. ભય છે નો કઈ વાતનો ભય? તો સંસારમાં તો વાત વાતમાં લોકોને ભય લાગે. આ તો ભયનો ભાવ જ જાણે ખલાસ થઈ ગયો. કોઈ ભય નહીં, એક પ્રકારનો ભય નહીં. સમય સાધના નિર્જરા અધિકારમાં જ્ઞાની સપ્તભત ભય રહીત છે. એના ઉપર છ કળશ લખેલા છે. આલોક ભય ને પરલોક ભય એક કળશમાં છે. બાકીના પાંચ ભયના જુદા જુદા કળશ લખ્યા છે. અકસ્માત ભય, વેદના ભય, ચોરીનો ભય, એ બધા જુદા જુદા. પણ સાત ભયમાં બધા ભય આવી જાય છે. જ્ઞાની છે એ સતતપણે પોતાના જ્ઞાનને વિદે છે. જ્ઞાનમ સદા વિદ્યતે છેલ્લા શબ્દ આ છે બધા કળશ. એ સહજપણે પોતાના સ્વરૂપના અનુભવમાં હોવાથી કોઈ ભય થતો જ નથી. કેમ કે સ્વરૂપ પ્રત્યક્ષ છે, શાશ્વત સ્વરૂપ છે એ પ્રત્યક્ષ છે. માટે જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષ છે. સર્વજીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. અને જ્યારે એવું સ્વરૂપ જ્ઞાનમાં લક્ષિત થાય છે ત્યારે જગતના બધા જ જીવો પ્રત્યે સામ્ય ભાવ, એટલે મારા જેવા જ બધા છે એવો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. અથવા મારા જેવા છે એટલે બીજી કોઈ કલ્પના કરવાની મારે રહેતી નથી. એવો સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને ભગવાનની દ્રષ્ટિ છે અને એ જ દ્રષ્ટિ જ્ઞાનીની દ્રષ્ટિ છે. ગુરુદેવ લલકારતા હતા આનંદ ઘનજીનું એક પદ, પ્રભુ તું જાણ કરી હતી સૌ દેખતા હો લાલ. આપને જાણવાની રીતિ બધાને સૌ એટલે બધા જીવોને સર્વ જીવોને દેખવાની એવી છે કે નિજ સત્તા એ શુદ્ધ સૌને દેખતા હો લાલ. તમે તો બધાને પોતાના શુદ્ધ સ્વરૂપ જેવા જ બધાને પેખો છો એટલે પરખો છો. આ જે તમારી દ્રષ્ટિ છે એ જ સાચી દ્રષ્ટિ છે, એ જ સમ્યક દ્રષ્ટિ છે. અને અમને પણ એવી જ દ્રષ્ટિ હો એમાં એવી ભાવના છે. અમારે પણ આવી દ્રષ્ટિ જોઈએ. બેન શ્રી વચનામૃતમાં એ વાત કીધી છે કે બીજા ભલે તને ગમે તેમ માને, અમે તો બધાને સિદ્ધ સ્વરૂપે જોઈએ છે. બીજા ભલે તમને ગમે તેમ જોવે, અમે તો બધાને સિદ્ધ સ્વરૂપે જોઈએ છે. બીજા તને ગમે એમ તેમ જોવે ને પોતાને ભલે ગમે તેમ જોવે, એ બે એની ભૂલ છે. બધા સિદ્ધ સ્વરૂપે છે. એવો એક સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. બધા પરદ્રવ્યોથી વૃત્તિ છે એ છૂટી જાય છે, વ્યાવૃત થાય છે એટલે છૂટી જાય છે અને આત્મા અક્લેશ એટલે ક્લેશ વિનાની શાંત સમાધિને પામે છે. ત્યારે ભ્રાંતિનો નાશ થાય ત્યારે
પ્રતિ એટલે ચિત્ત મન,
પ્રતિ એટલે પરિણતિ, પરિણામ, પરિણામની ક્રિયા, પરિણતિ એ સર્વ પરદ્રવ્યથી વૃત્તિ એટલે પરિણામની ક્રિયા છૂટી જાય છે. કોઈ પરદ્રવ્ય પ્રત્યે પરિણામ રહેતા જ નથી, એવી દશા થઈ જાય છે. અને આત્મા શાંત સમાધિમય દશાને પામે છે. પરમ સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. અને તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને પણ નમસ્કાર. ભગવાનને નમસ્કાર કર્યા અને ભગવાન થનારા એવા સત્પુરુષને પણ નમસ્કાર કર્યા. લક્ષ્ય એટલે જ્ઞાનમાં ચોક્કસ પ્રકારની એક એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે જ્ઞાન જેનું લક્ષ્ય કરે તે છૂટે નહીં. શું? જ્ઞાન જેનું લક્ષ્ય કરે તે લક્ષ્યમાંથી છૂટે નહીં, એનું નામ લક્ષ્ય. કેવી રીતે? વેપારીને પૈસાનું લક્ષ્ય છે તો એને કઈ યાદ નથી કરવું પડતું કે મારે કમાવવું છે, એવું કઈ વિચાર નથી કરવો પડતો. કોઈ પણ પ્રસંગ ઉત્પન્ન થાય એટલે સીધી નજર એમ જાય કે મને રૂપિયામાં નુકસાન નથી જતું ને, કેમ કે યાદ નથી કરવું પડતું. ગમે તે કાર્ય કરે ને લક્ષ્ય નથી ફરતો. એવું એ જ્ઞાનની અંદર પ્રાપ્ત કરવાની વસ્તુ જે છે એનું ધ્યેય થઈ જાય છે, એનું લક્ષ્ય થઈ જાય છે, એ મળતું નથી. એવી રીતે સ્વરૂપ જ્ઞાનમાં અવભાસે પ્રતિભાસે ત્યારે સ્વરૂપનું લક્ષ્ય થાય છે. અરે મારું સ્વરૂપ તો સાક્ષાત સિદ્ધ પદ જ છે, આવું અદભુત, આવું મહાન મારું સ્વરૂપ છે. એ જ્યાં એકવાર ભાવભાષણમાં આવ્યો એટલે એનું લક્ષ્ય છૂટે નહીં એમ થઈ જાય છે. લક્ષ્ય છૂટે જ નહીં પછી, સ્વરૂપનું સ્મરણ ન કરવું પડે એમ કેમ?
સ્વરૂપનું લક્ષ્ય પૂર્ણતાના લક્ષ્યમાં પણ આવી જાય.
પૂર્ણતાનું લક્ષ્ય પહેલા થાય છે અને સ્વરૂપનું લક્ષ્ય પછી થાય છે. પૂર્ણતાના લક્ષ્ય પછી સત્પુરુષની ઓળખાણ થાય છે, ઓળખાણ થયા પછી સ્વરૂપની ખોજ ચાલે છે, શોધ ચાલે છે અંતરમાં. અને એ અંતર ખુદ એક અવલોકનથી આગળ વધીને ભેદજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરે ત્યારે સ્વરૂપનું ભાવભાષણ થાય છે. એ વખતે સ્વરૂપનું લક્ષ્ય થાય છે. ઉપયોગ લક્ષણે જ્ઞાન સ્વભાવે આત્મા લક્ષિત થાય છે, લક્ષ્યમાં આવે છે, એ લક્ષ્ય પછી છૂટતું નથી. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. એ સૂત્ર ગુરુદેવે જે આપ્યું છે એમાં પૂર્ણ શુદ્ધ પર્યાયની વાત છે, જન્મ મરણ થી મુક્ત થવાની વાત છે. સ્વરૂપ તો ક્યાં ખબર છે? સ્વરૂપ તો ભાવવાસન ના કાળમાં લક્ષિત થાય છે, પણ શરૂઆત અહીં તો કરવાની છે ને. શરૂઆતની વાત છે. કોની શરૂઆત? મુમુક્ષુતાની શરૂઆતની વાત છે. જ્ઞાન દશાની શરૂઆતની વાત નથી, મુમુક્ષુ દશાની શરૂઆતની વાત છે. એની ચર્ચા કોઈ ગુરુદેવ સાથે કરી હતી કે અહીંયા પૂર્ણતાનું લક્ષ્ય એટલે પૂર્ણ સ્વભાવનું લક્ષ્ય મારે સમજવું, તો કે ના, અહીંયા એ વાત નથી. અને એ ચર્ચા છપાઈ ગઈ છે. આપણે ગુરુદેવની જે ચર્ચા કોઈ કોઈ પુસ્તકો બહાર પડ્યા છે એમાં પણ આ ચર્ચા છપાઈ ગઈ છે. ગુરુદેવ સ્ત્રીની હયાતીમાં અમારે કોઈ વાર અંદર અંદર ચર્ચા થતી ત્યારે આ ખુલાસો આપતો. બધાને ઓલું નાયક સ્વરૂપ સાંભળેલું એટલે પછી એમ કે સ્વરૂપ, ગુરુદેવનું તો સ્વરૂપની જ વાત કરવાની હોય, આમાં પર્યાયની વાત કરવાની ન હોય એવું લાગે. લોકો પૂછી આવજો જઈને, કરતા દલિત ગણું શું કરવા ઉતરું, પોતે કહેનાર પોતે જ બિરાજે છે. પૂછી આવો જઈને, એકદમ તો વળી હિંમત કરીને પૂછે મિત્ર, ગુરુદેવ વારે વાત કરવી હેલી નહીં. પાછી બહુ હાયર પર્સનાલિટી, ગમે એ માણસ ન વાત કરી શકે ગમે તારે. હા, એ પૂછો તો વાત તો બરાબર છે. પછી કેવા આવ્યો? એમ વાત બરાબર છે, એમ જ કહે છે. અહીંયા પૂર્ણ પર્યાયની વાત છે. એકસો 128માં જે નિર્ધાર આવ્યો ને, ગમે તેમ કરીને જન્મ મરણથી છૂટવું જ છે, એવી જે દ્રઢ મુમુક્ષુતા લીધી 254 પત્રમાં, એક મોક્ષને વિશે યત્ન કરે, એક મોક્ષને માટે જ પ્રયાસ કરે, એવી દ્રઢ મુમુક્ષુતા કયો, પૂર્ણતાનો લક્ષ્ય કયો, એ એક જ વાત છે. પછી ભાવવાસન તો ત્યાર પછી એના ઘણા સ્ટેજ પાર કરીને આવે, અને એ ભાવવાસન છે બીજું સંકેત છે. વચ્ચે સત્પુરુષનો યોગ થઈને ઓળખાણ થાય છે, પહેલું સંકેત. પછી ભાવવાસનનો વિષય આવે છે, અને એને સમ્યક દર્શનનું અનન્ય કારણ પણ કહેવામાં આવે છે. આત્મરુચિ પણ એ વખતે અનન્ય આત્મરુચિ ઉત્પન્ન થાય છે.
પછી બે સમજી વચ્ચે કેટલો અનુભવ પડે,
નિયમ નથી, એનો કોઈ નિયમ નથી. પહેલા ને બીજા સંકેતનો નિયમ નથી, બીજા ને ત્રીજા સંકેતનો નિયમ છે. એમાં 6 મહિનાથી વધારે ન લાગે. એ તો બહુ ધીરે, તો બહુ ઢીલો પુરસાદ હોય એની વાત છે. ઢીલો એટલે અતિ ઢીલો હોય એની વાત છે. બાકી તો સાધારણ ઢીલો હોય તો 1-1.5 મહિનામાં
ફેસલો છે.
એનું કારણ છે કે જે પહેલું સંકેત છે ને એમાં પુરુષાર્થનો તબક્કો નથી, અને બીજા સંકેતથી સમ્યક સન્મુખના પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે. એ કારણ છે. પહેલી સંકેત વખતે ઘણી નબળી દશા હોય છે મોક્ષને, ને બીજા સંકેત આમ સત્પુરુષને ઓળખાણ થયા પછી એ ચડ ઉતર ઘણી આવે. અને ભક્તિમાં રાગની તીવ્રતા પણ વધે એવું પણ બને. એટલે એમાં નિયમ નથી, પણ સ્વરૂપ સન્મુખના પુરુષાર્થ શરૂ થયા પછી વાત નથી લાગતી. કેમ કે ત્યાં પ્રત્યક્ષ અંશે અનંત પ્રત્યક્ષ સ્વરૂપની પ્રત્યક્ષતા ભાષિત થઈ ગઈ છે, એટલે પુરુષાર્થનો ઉછાળો ન થાય.
પછી પહેલા સંકેત અને બીજા સંકેત વચ્ચે પુરુષાર્થ
બધા જીવો ક્યાં રોકાના છે? ઉદયમાં.
5 વર્ષ વીતી ગયા અમારે
પોતાના. કરતા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ, સુખ બુદ્ધિ અને પરની આધાર બુદ્ધિ, આ બધું હજી નબળું પાડવું બાકી છે. આ બધું નબળું પાડવું બાકી છે. એને એ બધો પ્રોસેસ ચાલે, એ બધું નબળું પડે, પછી ભાવભાષણમાં આવે ત્યારે આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ બે મટે. હજી કરતા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ રહે. કેમ કે અનંત સુખ દેખાણો સ્વરૂપના ભાવવાસણમાં શું દેખાણો? અનંત સુખ મારામાં છે અને મારું સુખ મારા સિવાય બીજે ક્યાંય નથી, એ વાત અત્યંત સ્પષ્ટ થઈ.
પહેલા સંકેત ને ખાસ કરીને શું મેળવું?
પહેલા સંકેતમાં એને સત્પુરુષમાં ભગવાનનું સ્વરૂપ મેળવ્યું, પરમેશ્વર બુદ્ધિ આવી. બહુ મોટી વાત છે. પછી ભક્તિનો પ્રકાર વધી જાય છે, ભક્તિનો ઝુકાવ વધી જાય છે. પછી કઈ જોતું નથી, સર્વસ્વ મળી ગયું. એક ન્યાયે સર્વસ્વ મળી ગયું, પછી કઈ જોતું નથી, એટલે પછી ઉપેક્ષા થોડી થાય છે. પણ નિર્મળતા વધી જાય છે, આપોઆપ નિર્મળતા વધતી ચાલે છે અને મલિનતા ગમતી નથી. મલિનતાને સાથે અભેદ છે એવી આકુળતા પણ ગમતી નથી, એટલે પછી આગળ તો હાલતો જાય છે. પણ ભાવભાષણમાં આવવા માટે અપૂર્વ જિજ્ઞાસા જોઈએ. સ્વરૂપ જોયું છે, સમ્યક દર્શન જોયું છે, મોક્ષ જોયું છે, એ બધું ગૌણ કરી નાખે છે એક વાર તો. પણ નિર્મળતા વધતી જાય છે અને મલિનતા આકુલતા પોસાતી નથી, એટલે આગળ વધતો જાય છે. પણ સ્વરૂપને અપૂર્વ જિજ્ઞાસા આવે ત્યારે સ્વરૂપની અંતરખોજ ચાલે.
અપૂર્વ જિજ્ઞાસા આવવાનું ત્યાં શું કારણ?
સ્વરૂપની અપ્રાપ્તિ છે, સ્વરૂપને જાણ્યું નથી, સ્વરૂપમાં જાણ્યું તો નથી, ઓળખું નથી, એટલે સ્વરૂપમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને સ્વરૂપ ઓળખાય ત્યારે જ્ઞાન અને પુરુષાર્થ બેની દિશા બદલાય છે, સ્વરૂપ સન્મુખતા ધારણ કરે છે, એટલે ત્યાં સ્વરૂપ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. મિથ્યા દ્રષ્ટિ નથી કહેવાતા, એટલે સ્વરૂપ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એમ કહેવાય છે. દ્રષ્ટિ ક્યાં નથી, અનુભવ થયો નથી ત્યાં સુધી, સમય દર્શન તો થયું નથી. મિથ્યા દ્રષ્ટિ જુદો વર્ગ છે, એના પરિણામે એની સન્મુખ ચાલતા થયા, સમીપ ચાલતા થયા, પ્રગટ નથી, સમીપ દર્શન પ્રગટ નથી, પણ નજીકના પરિણામ છે, નિકટની દશાવાળા પરિણામ છે, એમ છે.
આ બધી પરિણામની એટલી બધી દિવ્ય શક્તિ કરી, પરિણામમાં એવી દિવ્ય શક્તિ કરી,
પરિણામમાં સ્વભાવંશ પ્રગટે ત્યારથી દિવ્ય શક્તિ છે, સ્વભાવંશમાં દિવ્યતા છે. વિભાવ એ પરિણામ જ છે ને, પણ એમાં કઈ શક્તિ નથી. વિભાવ તો નિર્બળતા છે, પોતેને નિર્બળતાને લાવનાર છે, એની શક્તિના કઈ વખાણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. નિકટના પરિણામમાં સ્વરૂપનો ફાટ ફાટ મહિમા હોય, કેવો ફાટ ફાટ, પર્યાયમાં હમાય નહીં એવો, અને પુરુષાર્થ અંદરથી ઉછાળો મારે, સ્વરૂપને અવલોકી અવલોકીને ઉછાળો મારે, છલાંગ મારે, જાયલો રીએ નહીં, એટલે પછી લાંબો કાળ નથી માંગતો. એનું કારણ એ છે, બીજું કાંઈ કારણ નથી. વધારે સમય નથી, મર્યાદિત કાળ છે, એનું કારણ પછી રોકાય નહીં. પુરુષાર્થને રોકોય રોકી શકે નહીં, પોતે રોકી શકે નહીં, બીજા તો રોકી શકે નહીં પણ પોતે રોકી શકે
નહીં,
એમ છે. એટલે બાકીનો હાલ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 833 નું પત્ર ચાલે છે, છેલ્લા બે પરિક્રમ બાકી છે, પાનું 621. પરમ સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. પર્યંતને સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા છે. કેવી છે સમાધિ? સમાધિ એટલે આત્મ શાંતિ, કે પરમ સુખ સ્વરૂપ છે, એટલે એથી વધારે સુખ ક્યાંય નથી. પરમ ઉત્કૃષ્ટ શાંત છે, અને શાંતિ પણ છેલ્લી હદની અનંત શાંતિ છે. સદાને માટે એવી શાંત દશાને પામ્યા તે ભગવંતને નમસ્કાર કરું છું, અને તે પદમાં એટલે એવા મોક્ષ પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો, એવા પૂર્ણ પદનું જેને લક્ષ્ય છે, અને એ લક્ષ્ય પણ લક્ષ્યનો પર્યાય સતત પ્રવાહીપણે ચાલુ રહે છે, એવા જે સત્પુરુષો છે તેને પણ નમસ્કાર. આત્મ નમસ્કાર વચન લખ્યા પછી એમણે છેલ્લે છેલ્લે આત્મ સ્વરૂપની ભાવના ભાવી છે, જેને આત્મભાવના કહીએ એવી ભાવના ભાવી છે. આત્મા એટલે હું, હું કેવો છું તે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, એમાં શરીરથી પણ ભિન્ન છું, એટલે દેહાતી સ્વરૂપ છે. અને રાગાદી વિભાવોથી પણ ભિન્ન છે. જ્ઞાનમયી હોવાને લીધે હું જ્ઞાનમય હોવાથી સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. જ્ઞાન વેદનથી શરીરથી પણ ભિન્ન અનુભવ મને જ્ઞાનનો આવે છે. મને તો મારા જ્ઞાનનો જ અનુભવ આવે છે અને એ જ્ઞાન શરીરથી ભિન્ન છે. વિકલ્પ સર્વ પ્રકારના વિકલ્પ અને વિભાવોથી પણ ભિન્ન છે. શરીર શરીરમાં છે, વિકલ્પ વિકલ્પમાં છે અને જ્ઞાનમયી મારો આત્મા મારા જ્ઞાનમાં છે, મારા જ્ઞાનાનુભવમાં છે.
પછી વિકલ્પ વિકલ્પમાં છે
એટલે કે જ્ઞાનમાં નથી. વિકલ્પ છે એ જ્ઞાનમાં નથી. વિકલ્પ છે એ વિભાવ છે અને જ્ઞાન વેદન છે એ આત્મ પરિણતિ છે. વિકલ્પ છે તે અનાત્મ પરિણતિ છે, આત્મ પરિણતિ નથી. અથવા વિકલ્પ છે એ આકુલતારૂપ છે, દુઃખરૂપ છે, મલિન છે. જ્ઞાન છે એ સુખરૂપ છે અને પવિત્ર છે. તેથી મારું જ્ઞાનમય સ્વરૂપ વિકલ્પાતીત છે. મારું જ્ઞાનમય સ્વરૂપ દેહાતીત છે અને વિકલ્પાતીત છે. વિકલ્પ હવે નિરાધાર થયો હોવાથી ટળતો જાય છે. જેમ કપડું છે એ જર્જરિત થાય, ઘસાતું જાય એટલે ફાટતું જાય છે, નબળું પડતું જાય છે, એમ વિકલ્પની પણ હવે એવી દશા છે. એમ સ્પષ્ટ માલુમ પડે કેમ કે હવે વિકલ્પને કોઈનો આધાર નથી.
સહજ જ્ઞાન કે નિર્મલ ધારા, સહજ જ્ઞાન છે.
આમ શું છે, કર્મનો ઉદય છે એને અનુસરે છે. વિકલ્પ શું છે, એ કર્મના ઉદયને અનુસરે છે. કર્મનો ઉદય ક્ષણિક હોવાથી વિકલ્પ પણ ક્ષણિક છે. એમ છે, અહીંયા વજન ક્યાં છે? હું જ્ઞાનમયી ભિન્ન જ્ઞાનમયી છું ત્યાં વજન છે. એટલે જોડે સંયોગમાં શરીર છે, સંયોગમાં વિકલ્પ છે, પણ જ્ઞાનમયી મારા સ્વરૂપમાં નથી. હું કેવળ જ્ઞાનમયી છું.
ત્યાર વખતે આવતા જે વિકલ્પ હોય એની દશા શું હોય?
જ્ઞાનમાં અનુભવમાં આત્મ સ્વરૂપ છે, એ જ્ઞાનનું બળવાનપણું છે. તેથી વિકલ્પ પણ કદાચ એને અનુસરતો હોય કે હું જ્ઞાન છું એવો વિકલ્પ હોય, હું આત્મા છું એવો વિકલ્પ હોય, તો પણ એ વિકલ્પ છે, જ્ઞાન એનાથી ભિન્ન છે. અથવા હું જ્ઞાનમય એનાથી ભિન્ન છે. જ્ઞાનના અનુભવના બળવાનપણાને લીધે વિકલ્પ ભલે જ્ઞાનના જ્ઞાન ભાવને અનુસરતો થતો હોય કે હું જ્ઞાન સ્વરૂપે છું, તો પણ એ વિકલ્પ જ છે. વિકલ્પ હોય તો ઠીક છે, એનો એનો સ્વકાર છે, એ પૂરો થઈ જશે. હું નથી, વિકલ્પમાં મને મારો અનુભવ થતો નથી, મને મારો અનુભવ મારા જ્ઞાન જ્ઞાન પદમાં થાય છે, એમ લેવું છે.
વિકલ્પ રહી જશે.
હા, પોતાની નિર્વિકલ્પ દશા છે. એટલે સર્વથી સર્વ પ્રકારે હું જ્ઞાનમય હોવાથી, જ્ઞાનમાં તન્મય હું હોવાથી ભિન્ન છું. નજીકમાં નજીક, મારી સમીપમાં સમીપ કોઈ હોય તો શરીર છે, અને એથી સમીપ હોય તો વિકલ્પ છે. દેહાતીત છું અને વિકલ્પાતીત છું. દેહથી પણ હું પાર છું, વિકલ્પથી પણ હું પાર છું. મારું સ્થાન કોઈ જુદું છે, એમ સ્વરૂપને લક્ષમાં લઈને ભાવના ભાવે છે. સ્વરૂપ લક્ષે ભાવના ભાવે છે. એટલે માત્ર વિચાર કરવો એમ નથી લેવો, જોઈને પ્રત્યક્ષ કરીને. તમને જ્ઞાન તો પ્રગટ છે ને, જ્ઞાન પ્રગટ છે ને અનુભવ ગોચર છે, તેથી એનો વિચાર શું કરવા કરવો? જે પરોક્ષ હોય, ગેરહાજર હોય એનો વિચાર આવે, સામે હોય એને તો જોવાનો છે, એને એનો વિચાર કરવાનો ક્યાં આવે છે? એટલે કે વિચારનો વિષય પરોક્ષ છે, પ્રયોગનો વિષય પ્રત્યક્ષ છે. આ પ્રયોગાત્મક ભાવ છે, અહીંયા વિચારાત્મક ભાવ નથી. અથવા વિચારનો વિષય પરોક્ષ છે, અનુભવનો વિષય પ્રત્યક્ષ છે. જ્ઞાનમય છું એમ અનુભવમાં લેવું છે, વિચારમાં લેવું છે એટલી વાત નથી.
જ્ઞાન પ્રગટ છે એમ લઈ,
જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે જ સમ્યક્ત્વ છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજી એ લખ્યું, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે જ સમ્યક્ત્વ છે, અને એ સમ્યક્ત્વ મોક્ષનું મૂળ છે. એવું જે સમ્યક્ત્વ છે એ મોક્ષનું મૂળ છે. જીવ બંધાય છે, એ તો પોતાપણું કરીને બંધાય છે, અને પોતાપણાનો એમાં રસ છે માટે બંધાય છે. હવે પોતાપણું પોતાના આત્મપદમાં આવ્યું, નિજ પદમાં આવ્યું, ત્યાં બંધાવાની વાત ક્યાં આવે? ત્યાં બધું પર છે. મારા મારા આત્મા સિવાય બાકી બધો પર છે, પરમાં મને કઈ રસ નથી. પરમાં કોને રસ હોય? પાટકામાં કોને રસ? આટલો બધો ટ્રાફિક છે મુંબઈમાં, એમાં આપણે પણ એમ બધું ટ્રાફિક થઈ ગયું. પછી જ્યાં જ્ઞાન થી આત્મામાં ભિન્ન પડીને આવ્યો ત્યાં બધું પર થઈ ગયું, પરમાં નિરસપણ થઈ ગયું. પર થઈ ગયું એટલે પરમાં નિરસપણ થયું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો, એટલે હું એક, એટલે મારામાં કોઈ નથી, એક જ છું. કેવળ શુદ્ધ એટલે સંપૂર્ણ શુદ્ધ, પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો, તેથી અસંગ છું. કેવો છું? અસંગ ચૈતન્ય છું, ચૈતન્ય સ્વરૂપ છું એટલે અસંગ ચૈતન્ય છું. અને એ વાત પ્રગટ પ્રસિદ્ધ છે કે આત્માનું જે ચૈતન્યપણું છે એ હંમેશા હંમેશા ચૈતન્યપણું જ રહ્યું છે. એટલે એક ચૈતન્ય રૂપે જ રહ્યું છે, કેવળ એક ચૈતન્ય રૂપે જ રહ્યું છે, અને કેવળ એ ચૈતન્ય રૂપે રહ્યું હોવાથી શુદ્ધ જ રહ્યું છે. અત્યારે અનેક પ્રકારના કષાય ભાવો, વિભાવ ભાવો જીવની પર્યાયમાં થાય છે, તો પણ ચૈતન્ય એનાથી અસંગ અને નિર્લેપ્રિય છે. ચૈતન્ય ચૈતન્ય જ રહે છે.
જેમ શરીર રહે છે તેમ
શરીર શરીર મારી જશે. ચૈતન્ય માં શરીર નથી, શરીર માં ચૈતન્ય નથી. એ ચૈતન્ય ને વિશેષ ભાવવા માટે હું એક કેવળ નિરાલંબ ચૈતન્ય સ્વરૂપ છું. એટલે કે મારા ચૈતન્ય સ્વરૂપને મને ચૈતન્યપણે કોઈના આલંબનની જરૂર નથી. આલંબન એટલે આધાર. જીવવા માટે હવા પાણી તો જોઈએ ને, ખોરાક વગર હજી ચાલે થોડું ઘણું, સાવ ન ચાલે, પણ હવા પાણી તો જોઈએ કે ન જોઈએ? ચૈતન્યને કાંઈ જોતું નથી. ચૈતન્ય આત્મા, આત્માનું જે ચૈતન્યપણું એ એટલું નિર્લેપ છે, એટલું અસંગ છે કે એને કોઈના આધારની જરૂર નથી.
સંપૂર્ણપણે સ્વતંત્ર
નિરાલંબ છે. આકાશની અંદર સૂર્ય ચંદ્ર છે એને કોનો આધાર છે? ગતિ કરે છે કે નહીં? કોઈનો આધાર લે છે? નીચે પડી જાય એમ છે પૃથ્વી ઉપર? જેમ એ નિરાલંબનપણે જગતનું એક તત્વ છે, એમ મારું ચૈતન્ય તત્વ પણ એક જગતનું નિરાલંબી તત્વ છે. કોઈના આધારે મારું ચૈતન્ય પણ નથી. અને નિરાલંબ હોવાથી હું નિરપેક્ષ ચૈતન્ય સ્વરૂપ છું. એમાં મને કોઈની અપેક્ષા પણ નથી. કોઈ મારી સાથે આમ વર્તે તો ઠીક એવી અપેક્ષા ચૈતન્યને નથી. કેમ કે એ અપેક્ષા રાખે એવું, અપેક્ષા રહે એવું સ્વરૂપ જ નથી. નિરાલંબ નિરપેક્ષ તત્વ છું ચૈતન્યપણે હોવાથી, અસંગ ચૈતન્યપણે હોવાથી, નિર્લેપ ચૈતન્યપણે હોવાથી કોઈના આધાર અને આલંબનની અને અપેક્ષાની જરૂર નથી. કોઈની કશી જ જરૂર નથી. આના વિના ન ચાલે એવી પરાધીનતા મારે ન જોઈએ, હું કોઈથી પરાધીન રહીને જીવવા ચાહતો નથી, ઈચ્છતો નથી, કેમ કે હું મારા ચૈતન્ય સ્વરૂપે હંમેશા હંમેશા રહું છું. કોઈના આધાર અને કોઈના અવલંબન વિના, કોઈને અપેક્ષા વિના પણ હું મારું ચૈતન્ય પણ છે એ મિટાવી ન શકાય એવું છે. વિશેષ ભાવવા માટે કે હું નિર્વિકાર ચૈતન્ય છું, ચૈતન્યમાં કોઈ વિકાર નથી પ્રવેશતો. જેટલા કોઈ વિકારી ભાવો છે એનાથી મારું ચૈતન્ય તત્વ, હું એક કેવળ નિર્વિકાર ચૈતન્ય છું. ચૈતન્ય જ છે નિર્વિકાર પણ. વિભાવ કયો, વિકાર કયો, અને ચૈતન્ય થી ભિન્ન છે. અસંગ ચૈતન્ય એની સાથે ભેળસેળ રૂપે સંગ પામતું નથી, એનાથી લેપાતું નથી. એ વિભાવો સમીપ હોવા છતાં, બાજુમાં નજીક હોવા છતાં પણ ચૈતન્ય એનાથી લેપાતું નથી. એ વિભાવો ચૈતન્યને અડતા નથી, ચૈતન્ય એ વિભાવને અડતું નથી. એવો હું એક કેવળ નિર્વિકાર ચૈતન્ય છું. એથી વધુ ભાવવા માટે ભાવનાનો વિષય છે. હું એક કેવળ નિરુપાધિક ચૈતન્ય છું. કેવો છું? નિરુપાધિક ચૈતન્ય છું. જેટલી કોઈ ઉપાધિરૂપ ભાવ છે, જેટલો કોઈ ઉપાધિરૂપ ભાવ છે, એ ચૈતન્યમાં એનો સ્પર્શ નથી, ચૈતન્ય એનાથી લેપાતું નથી. મારું ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપે જ રહે છે. ઉપાધિ ભાવને સાથે મિશ્રરૂપ થતું નથી. ઉપાધિ ભાવ ઉપાધિ ભાવમાં છે, ચૈતન્યમાં, મારા ચૈતન્યમાં નથી.
ઉપાધિ ભાવ ઉપાધિમાં છે એટલે પછી શું
ઉપાધિ થાય છે ને માણસને? કોઈ પણ સંયોગની ઉપાધિ થાય છે.
આ દશાએ પહોંચ્યા પછી આ ભાવની ભાવના ભાવી છીએ એની અંદરના ઉપાધિ ભાવનું
ના, તો જે કોઈ ભૂત વર્તમાન અને ભવિષ્યના કોઈ પણ ઉપાધિ ભાવ હોય તો એનાથી હું નિર્લેપ ચૈતન્ય છું એમ ભાવવું છે. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી તો અલ્પ થવાના. મારી ભાવનાના વિષયમાં, મારા ચૈતન્ય સ્વરૂપની ભાવનાના વિષયમાં એનો સમાવેશ નથી. હું તો એક કેવળ નિરુપાધિક ચૈતન્ય છું. મારું ચૈતન્ય છે એનું ઉપાધિ રહિત જ સ્વરૂપ છે. નિરુપાધિક એટલે ઉપાધિ રહિત જ મારું સ્વરૂપ છે, એવો હું છું. તેથી કોઈ ઉપાધિ મારે કર્તવ્ય રહેતી નથી. ઉપાધિનો બોજો ઉતરી જાય એવી વાત છે. ગમે તે પરિસ્થિતિમાં ઉપાધિનો બોજો ઉતરી જાય. જો નિરુપાધિક ચૈતન્યને એની ભાવના જાગે અંદરમાં, અને પ્રગટ ચૈતન્ય એવું છે, પ્રગટપણે જે આ ચૈતન્ય છે એ તો નિરુપાધિક ભાવે છે. એને જોઈને ભાવના ભાવ્યું છે, અનુમાન કરીને ભાવના ભાવી નથી. એને જોઈને ભાવના ભાવે છે, જોતા જોતા ભાવવું છે.
ચિંતા ટેન્શન ના બોજા તો ઉતરી જ જાય.
અને એ ટેન્શનને ઉતારવાની આ જગતમાં આ સિવાય કોઈ દવા નથી, આ સિવાય કોઈ ઈલાજ નથી. જેમ ભાણામાં શીરો ભાવતો હોય એની આવે ત્યારે એનો ભાવ થાય, અને શીરો ખાવાનો વિચાર આવે ને ભાવ થાય, એમાં ફેર ખરો કે નહીં? એમ આ ચૈતન્ય તો પ્રગટ છે, પોતાનું ચૈતન્ય પણ તો પ્રગટ છે ને, એમાં એમાં ઉપાધિ ક્યાં છે? જોવો, જોઈને જ તો કે એમાં ઉપાધિ ક્યાં છે? નથી એમાં ઉપાધિ. વિચારીને કયો એમ કહેતા નથી, જોઈને કયો એમ કહીએ છીએ. હું ત્રિકાળ નિરૂપાધિક ચૈતન્ય છું, કેવળ એક નિરૂપાધિક ચૈતન્ય છું. તને કારે
જોઈને એમ કહો છો એટલે અનુભવી ને?
હા, સ્પર્શી ને, સ્પર્શીને ભાવના ભાવો એમ કહેવું છું. તમારા પ્રગટ ચૈતન્યપણાને સ્પર્શીને ભાવના ભાવો એમ કહેવું છું. એટલે તો તમને પેલા લેસન આપવામાં આવે છે, એકડો આમ ખૂટો, બગડો આમ ખૂટો, દસે દસ આંક બરાબર આવડી ગયા, પછી બીજા આંકડા એનું સંયોજન બતાવીએ કે ભાઈ એકડે બગડે 12 થાય ને બગડે એકડે 21 થાય. પેલા તો 10 આંકડા તો શીખવા પડે, પછી બધા એ 10 આંકડાના ફિગર છે જેટલા છે એ 10 માંથી છે, 11મો કોઈ છે નહીં, બરાબર છે? પછી લાખો કરોડો અબજો ગમે એટલા ના હોય તો એ 10 આંકડામાંથી જ બધા રમત છે બધી. એમ સૌથી પહેલા પરિભ્રમણને ચિંતનામાં આવો, પરિભ્રમણની ચિંતા પરિપક્વ થાય, મેચ્યોર્ડ, તો હવે મારે કોઈ પણ ભોગે જન્મ મરણ કરવા નથી, આ સંસારના કોઈ દુઃખો મારે ન જોઈએ, આ સંસાર ઉપાસવા જેવો નથી, કોઈ પણ ભોગે ઉપાસવા જેવો નથી, અને એ સંસારથી મુક્ત થવા માટે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એના માટે હું તૈયાર છું, એવું લક્ષ આવે ત્યારે એને પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમ પદમાં નિરંતર લક્ષ સ્વરૂપ પ્રવાહ થયો, એ પ્રવાહ શરૂ થાય. લક્ષ લક્ષમાં આવે તે લક્ષનો પ્રવાહ ચાલે, પછી અવલોકનનો વિષય આવે. એ પહેલા અવલોકન કરી શકાતું નથી. એટલે એ વાત જે ક્રમની છે એ તો એના સ્થાને બરાબર છે, અને એ ક્રમમાં ક્રમથી જ આપણે આપણું કાર્ય વ્યવસ્થિત રીતે શરૂ કરવું જોઈએ. જીવનો મોહ છે. શું છે? જીવનો મોહ છે. મોહ હોય તો અમુક ચીજ સારી લાગે, અમુક ચીજ સારી છે એવો અભિપ્રાય રહે, તો એમાંથી એનાથી છૂટવાનો અભિપ્રાય તો થાય જ નહીં. આ સ્પષ્ટ વાત છે. એટલે પરિભ્રમણની ચિંતા નથી થતી એ એમ સ્પષ્ટ પરિસ્થિતિને પ્રસિદ્ધ કરે છે, દર્શાવે છે કે જીવને હજી મોહ ઘણો છે. શું છે? મોહ બળવાન છે, બળવાન મોહ પ્રવર્તી રહ્યો છે. એટલે પરિભ્રમણ કરવું જ નથી એવા પ્રત્યાખાન પછખાણ લેવાની જરૂર છે. આપણે પુસ્તક છપાય છે ત્યારે પરિભ્રમણ ના પ્રત્યાખ્યાન એ નામથી પુસ્તક છપાય છે. એ પુસ્તકમાં કૃપાળુદેવના 86 નંબરનો પત્ર, 195 નંબરનો પત્ર, 128 નંબરનો પત્ર અને 264માં જે 20 દોહરા લેખા છે એના ઉપરનો સ્વાધ્યાય, આટલા પ્રવચનો છપાશે.
હે
પ્રભુ, હે પ્રભુ, એ આટલા ચાર આંક ઉપર જે સ્વાધ્યાય થયા એ સ્વાધ્યાય લખાઈ ગયા છે. અત્યારે તો કમ્પોઝ પણ થઈ ગયા છે અને આ અઠવાડિયે તો પ્રેસમાં જવાના. હસમુખભાઈ અજમેરા તરફથી બધાને ભેટ પુસ્તક મોકલવાનું છે. 1500 પુસ્તક છપાશે, બધાને ભેટ આપવાનો છે. રકમ મોકલી આપીશ. ભલે જોઈને અત્યારે ભાવના ન કરી શકાતી હોય તો પણ કઈ નહીં તો સ્વાધ્યાય કાળે એ ભાવનાનો